તારીખ 14/2/1993 શ્રી સમયસર ગાથા 72 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 85
શ્રી સમયસર પરમાત્મા કર્તા કર્મ અધિકાર ગાથા 72મી ગાથાનું મથાળું છે. હવે પૂછે છે એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે. સામાન્ય રીતે દરેક ગાથા સંભવિત છે ત્યાં સુધી કેવા પ્રશ્નના ઉત્તર રૂપે કહી શકાય, અથવા જિજ્ઞાસુને કેવી જિજ્ઞાસા હોય તો એનો આ ઉત્તર છે, એ રીતે પણ પ્રશ્નોત્તર ને સંકલના કરવામાં આવે છે. અહીંયા એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે. જ્ઞાન થાય, આશ્રવ અને આત્માનું જ્ઞાન થાય, એમાં એવું તે શું જ્ઞાન થાય, કેવું જ્ઞાન થાય કે જેથી બંધનો નિરોધ થાય, બંધન સૌતોડ અટકી જાય, બંધ જ ન થાય, એ જ્ઞાન કેવા પ્રકારનું છે. સામાન્ય રીતે જાણપણારૂપ જ્ઞાન છે એનાથી તો બંધનો નિરોધ થતો નથી, કેમ કે એમાં રાગની પ્રધાનતા છે. પણ જે અનુભવ જ્ઞાન છે એ અનુભવ જ્ઞાન સ્વયં આચરણ રૂપ હોવાથી, જ્ઞાનનું આચરણ ઉત્પન્ન થતું હોવાને લીધે તે બંધનો અભાવ કરે છે, બંધનો નાશ કરે છે, બંધ થવા નથી દેતું. જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનથી બંધનો નાશ થાય છે એમ કહીએ, અને આચરણની પ્રધાનતાથી ક્રિયાથી બંધનો નાશ થાય છે એમ કહીએ. બાકી બંને સાથે છે. ગાથા કહે છે કે નાદુણ આસમાણમ અસુચિતમ ચ વિવરીય ભાવમ ચ દુઃખસ્ય કારણમ તિયે તદો નિયતિમ કુણદિ જીવો. જે આશ્રવ ભાવ વર્તી રહ્યો છે એ આશ્રવ ભાવનું કેવું જ્ઞાન થાય છે કે જેથી આશ્રવનો નિરોધ થાય એ દર્શાવે છે. ગાથાર્થ આશ્રવોનું અશુચિપણું એટલે અપવિત્રપણું, મેલાપણું, અશુચિ એટલે મલિનપણું, આશ્રવનું મલિનપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેનાથી નિવૃત્તિ કરે છે. એમ જાણીને એટલે એવું એને અનુભવમાં આવે છે. જે આશ્રવ ભાવો છે પુણ્ય પાપના, એ પુણ્ય પાપના આશ્રવ ભાવોમાં મલિનતાનો અનુભવ થાય છે. પાપ ભાવ તો મલિન છે પણ પુણ્ય ભાવ પણ મલિન છે, બંને મલિન છે, કારણ કે બંને આશ્રવ છે ને, પુણ્યાશ્રવ ને પાપાશ્રવ બંને આશ્રવ છે. તો એમાં મલિનપણાનો અનુભવ થવો, શું મલિનપણું જાણવું એટલે શું, કે એમાં મલિનપણાનો અનુભવ થવો, આ એનું તાત્વિક જ્ઞાન છે. પુણ્યને પુણ્ય જાણે, પાપને પાપ જાણે, પણ કેવી રીતે? કે એનું મલિનપણું અનુભવમાં આવે ત્યારે તેને તે તત્વનું યથાર્થ જ્ઞાન થયું કહેવાય. જ્યાં સુધી એનું મલિનપણું અનુભવ ગોચર ન થાય ત્યાં સુધી માત્ર વિચારથી, ન્યાયથી, તર્કથી સંમત કરેલી વાત છે, આગમથી સંમત કરેલી વાત છે, પણ આત્માથી સંમત કરેલી નથી. અથવા આશ્રવ ભાવોમાં મલિનપણું હોવા છતાં એનું મલિનપણું અનુભવમાં ન આવે તો એ અનુભવ જ્ઞાનમાં વિપર્યાસ છે, અથવા એ અનુભવ જ્ઞાન મૂંઢત્વને પ્રાપ્ત થયેલું છે, મૂંઢાઈ ગયેલું જ્ઞાન છે, આવૃત થયેલું જ્ઞાન છે, તેથી જેમ છે તેમ અનુભવ કરતો નથી. મલિનનું મલિનપણે અનુભવ નથી કરતો એ સ્પષ્ટ દર્શાવે છે કે એ જ્ઞાન આવૃત થયેલું છે. આ તો સ્થૂળ નાસ્તિનો વિષય છે. પુણ્ય પાપના ભાવ મલિન અને આશ્રવ રૂપે છે એ નાસ્તિનો સ્થૂળ વિષય છે. હજી નાસ્તિનો સ્થૂળ વિષય પણ અનુભવમાં ચોખ્ખો ન હોય, અનુભવમાં જાણવામાં તો ઠીક છે વાત, હવે એ કાંઈ અત્યારે ગુરુદેવની કૃપાથી નવીન વાત નથી. મુમુક્ષુ સમાજ એ વાત સ્વીકારે છે, બીજા ભલે સંપ્રદાયવાળા ન માનતા હોય પણ મુમુક્ષુને એમાં કાંઈક અઘરું લાગતું નથી. પણ એનો અનુભવ છે એ જરૂરી છે. અહીંયા ખરેખર તો અનુભવ જરૂરી છે. હા, ક્ષોભમાં સ્વીકાર કર્યો એ પરાશ્રિત સ્વીકાર છે. આગમ આશ્રિત, ન્યાય આશ્રિત, આગમમાં કહેલા ન્યાય આશ્રિત, તર્ક આશ્રિત, અનુમાન આશ્રિત, એ બધું જે છે એ પરથી પરના આધારે થયેલો સ્વીકાર છે. અનુભવ એમાં એમ આવતું નથી. ક્ષોભમાં એમ આવવા છતાં અનુભવમાં એમ આવતું નથી. કહે છે કે એ જ્ઞાન આવૃત જ્ઞાન છે, એ જ્ઞાનમાં નિર્મળતા નથી. જ્ઞાનમાં નિર્મળતા નથી, ક્ષોભમાં જાણે તો પણ નિર્મળતા નથી, અને તેથી તેનું મલિનપણું હોવા છતાં મલિનપણું અનુભવાતું નથી. વિષ્ટાના એક કણને પણ અડે નહીં. એમ જોયું કે અહીંયા વિષ્ટા સાફ કરી છે પણ થોડું બાકી રહી ગયું છે કઈ ભૂલથી, તો એને અડે નહીં. મલિનતાથી જેને સ્વચ્છતા પ્રિય છે એ મલિનતાથી હટી જાય છે, ખસી જાય છે. એના બદલે આ તો સ્વાદ લે છે, પુણ્યનો સ્વાદ લે છે કે મને ભાવ સારો આવ્યો, મને આ ભાવ ગમતો ભાવ આવ્યો. સારાપણું ગણે છે એની અંદર, મંદ કષાયમાં સારાપણું લાગે છે. એનું પણ કે અનુભવ આવવું જોઈએ. આ તો સાંભળવામાં તો શું છે કે શોભ સમજી લે છે, વાત ઠીક લાગે છે, વાત વિચારમાં ઠીક લાગે છે, પણ અહીંયા અનુભવનું શું, અનુભવનું શું? અનુભવી શ્રી ગુરુ તો અનુભવ માગે છે કે અનુભવ લાવતું એમને. તારી વાત એવી રીતે તો તે અનંત વાર સ્વીકારી લીધી છે. એ સ્વીકાર કર્યા પછી પાછો અસ્વીકાર પણ તે કર્યો છે, એટલે તું ફરી જાશ એમાં. અનુભવ વગર તો તું ફરી જાશ પાછો એમ કહે છે. એમાં કાંઈ તારે વિશ્વાસ રાખવા જેવો નથી. હું તો વિશ્વાસ રાખતો નથી પણ તારે પણ વિશ્વાસ રાખવા જેવો નથી એમ વાત છે. પુણ્ય ભાવ માં સારું લાગે છે તો પણ એ મલિનતામાં કેમ સારું લાગે છે કે એમાં મલિનતા લાગી નથી, મલિનતા એમાં લાગતી નથી, અશુચિ પણ લાગતું નથી, એ કારણ છે એનું. જેને પુણ્યની મીઠાશ છે એને પુણ્યના મળફળની મીઠાશ વેદાયા વિના રહે નહીં, અને એ પુણ્યના ફળની મીઠાશ વિદાય ત્યારે તે ચોખ્ખે ચોખ્ખો અશુભ પરિણામ, અશુભ ભાવ થયો છે એમ સમજાવવાની જરૂર નથી રહેતી. બીજું વિપરીતપણું, પોતાના સ્વભાવને લક્ષે એને મીંઢવે, શુભાશુભ પુણ્યપાપના પરિણામને પોતાના જ્ઞાન સ્વભાવ સાથે મીંઢવે, તો એ સામા પક્ષે વિપરીત પક્ષે છે, વિરોધ પક્ષે છે. આગળ કહેશે વધ્ય ઘાતક સંબંધ છે. કેવો સંબંધ છે? રાગને ને જ્ઞાનને, આત્માને ને વિભાવને ને સ્વભાવને કેવો સંબંધ છે? કે વધ્ય ઘાતક સંબંધ છે. તો કે પણ એ વિભાવ ઉત્પન્ન તો થયો આત્મામાંથી અને આત્માનો ઘાત કરે છે? તો કે હા, એવું પણ બને છે જગતમાં. એમ કરીને પીપરનો દ્રષ્ટાંત આપ્યો છે કે પીપરના ઝાડમાંથી, ડાળમાંથી, થડમાંથી એનો રસ જરે છે, એને લાખ કહે છે. શું? લાખ કહે છે ને. જે પીપરમાં લાખ શરૂ થાય એ પીપરનો ક્ષય થઈ જાય. ગુરુદેવ દ્રષ્ટાંત દેતા, ઉમરાણામાં મોટા થયેલા, એ જમાનામાં ભાવનગર આવતા હતા ત્યારે આ મોતીબાગ સુધી જ ગામ હતું, વડવા નાનું ગામ હતું, પછી ભાવનગર વસ્તુ થયો. એટલે આ તળાવની પાળે ઠેઠ સુધી પીપર હતી, એક ધારી એક લાઈનમાં ઘણી પીપરો હતી. અત્યારે ત્યાં એકે પીપર નથી દેખાતી. કેમ? કે અંદરથી લાખ જરી અને લાખથી ક્ષય થઈ ગયો. એનો ને એનો રસ એમાંથી નીકળે ને એ જ ઝાડનો એ ક્ષય કરે. એમ પુણ્ય પાપના પરિણામ આત્મા કરે ને આત્માના સ્વભાવનો ક્ષય કરે, ઘાત કરે. એ દ્રષ્ટાંત આવશે આગળ, એ દ્રષ્ટાંત આપશે આચાર્ય મહારાજ. આ કર્તા કર્મ અધિકારમાં છે, ચુમોતેર ગાથામાં આવશે. એવું વિપરીતપણું છે. શું વિપરીત? વિપરીત પણ અનુભવાય છે કે આ ભાવ મારાથી વિરુદ્ધ જાય છે. મારું જે શાંત સ્વરૂપ છે એમાં આકુળતા ઉપજાવે છે, એ તો દુઃખનું પત્તો જ નીચે લેશે. પણ એ શાંત ને દુઃખ તો, શાંતિ ને શાંતિ વિપરીત જ છે ને. આમ સુખ દુઃખ છે એ પરસ્પર વિપરીત છે. તો એવું વિપરીતપણું અનુભવમાં ન આવે તો એ કહેવા માત્ર વિપરીતપણું થયું. શું આ નથી બોલ્યું? એ બરાબર નથી, પણ છતાં એ સોફ્ટ કોર્નર રાખે. કોઈ વાત બરાબર ન હોય તો પણ એના પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે. કે નહીં, માણસ વ્યક્તિગતનો પક્ષ કરતા હોય ત્યારે કેવી રીતે પક્ષ કરે? કે સામાન્ય ભૂલ હોય એમાં તો કાંઈ વાદ વિવાદ કે તર્ક ચાલે એવું હોય નહીં, એ તો નિર્વિવાદ ભૂલ હોય. પણ છતાં એના પ્રત્યે સહાનુભૂતિ રાખે. એમ મુમુક્ષુ શું કરે છે? બરાબર છે, આશ્રવ છે એ અશુચિ છે, આશ્રવ છે એ આત્માના સ્વભાવથી વિરોધી છે. છતાં પણ થાય ત્યારે એને હારો લાગે છે. આ સોફ્ટ કોર્નર છે. શું? ઊંડે ઊંડે પણ અભિપ્રાયની ભૂલ હજી ટળી નથી, અભિપ્રાય નથી ગયો. સ્પષ્ટ વાત એમાં શું છે કે અભિપ્રાયમાં ફેરફાર થયો નથી. અશુચિપણું, વિપરીતપણું અને દુઃખના કારણ છે. એ આશ્રવો દુઃખ ઉપજાવનારા હોવાથી એને દુઃખના કારણો, આકુળતાના કારણો જે જીવ જાણે એ એનાથી ખસ્યા વિના રહે નહીં. જાણે તો જાણવાનો પ્રયોજન માત્ર જાણવું એમ નથી, જાણતા એનાથી ખિસ્સા વિના રહેવાય નહીં. એનું નામ યથાર્થ જ્ઞાન છે, એનું નામ પ્રયોજન સહિતનું જ્ઞાન છે. નહીતર પ્રયોજન કાંઈક છે ને જાણે છે કાંઈક, એમ થાય છે. સાધક અવસ્થામાં તો પ્રયોજનભૂતપણે જાણવું, કેવું જાણવું, પ્રયોજનભૂતપણે જાણવું, એવું જ્ઞાનની પ્રવૃત્તિ વાળું હોય કાર્ય. જ્ઞાનનું પરિણમન રૂપ કાર્ય કેવું હોય, પોતાના નિજ પ્રયોજનને સાધતું વિધિ નિષેધાત્મક ભાવે પરિણમે છે, એ ભેદ જ્ઞાન છે. શું એક એક માં ટીકામાં દ્રષ્ટાંત લેશે? શું ટીકા? જળમાં શેવાળ છે તે મળ છે અને મેલ છે. શું? પાણી તળાવનું બંધિયાર પાણી હોય, ખાબોચિયું હોય, તળાવ હોય, કૂવાનું પાણી હોય, આ કુંડીનું પાણી હોય, લ્યો બંધિયાર પાણી હોય છે ને, એ પાણી એમને એમ પીડ્યું રહીએ, માટી ન નાખે કોઈ, એમને એમ પીડ્યું રહીએ તો પીડ્યું પીડ્યું એમાં લીલ બાજવા માંડે. શેવાળ એટલે લીલ, લીલ બાજુ છે ને કાય, લીલ કાય, એ એનો મેલ છે, એ પાણીનો મેલ છે, સીધો ઉપર દેખાય છે. એમને એમ રહીએ તો પછી વાસ મારીને ગંધાયા વગર રહીએ નહીં. એ જળમાં શેવાળ છે તે મળ છે અથવા મેલ છે, તે શેવાળની માફક આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી, આત્માના જે પરિણામ છે એને જળની ઉપમા આપી, અને એ જળની અંદર આશ્રવો શેવાળની જેમ મેલ છે. શું કોઈ મેલ નાખ્યો નથી, અંદરથી ને અંદરથી એનો મેલ બહાર આવ્યો છે. કેવા દ્રષ્ટાંત લીધા છે, બહુ સાયન્ટિફિક વાતો છે આ બધી. શું વૈજ્ઞાનિક વાતો છે, પાણી પોતે રસાયણ છે, પાણી પોતે રસાયણ છે. જો ને આ કાટ લાગે છે કે નહીં, કાટ લાગે છે એ રસાયણિક પ્રક્રિયા છે. વિજ્ઞાનની ભાષામાં એને શું કહે છે, ઓક્સિડેશન કહે છે. એમાં ઓક્સિજન છે ને, એનું ઓક્સિડેશન થાય છે એટલે એમાં કાટ લાગે છે. એવી રીતે આમાં મેલ છે, પાણીમાં છે મેલ થાય છે, એ લીલફૂગ રીતે જોવામાં આવે છે. એમ આત્માના જે પરિણામ છે એમાં પુણ્ય ને પાપના ભાવ છે, એ મલિન ભાવો છે. જેનું જ્ઞાન, જે મુમુક્ષુનું જ્ઞાન નિર્મળ થાય તે ભૂમિકાનો, સમ્ય જ્ઞાનની નિર્મળતા ન લેવી અહીંયા, પણ મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા પકડે ત્યારે એને આ બધું અનુભવવાનું શરૂ થાય કે અરે આ એક પણ રાગનો કણ છે, ભલે એ સૂક્ષ્મ શુભ રાગનો કણ હોય તો એ મેલો છે, મારા પરમ પવિત્ર સ્વભાવ સાથે મીંઢવતા એનું મેલાપણું ચોખ્ખે ચોખ્ખું મને અનુભવમાં આવે છે. અહીંથી ભેદ જ્ઞાન શરૂ થાય. જ્યાં સુધી એ મેલાપણું દુઃખપણું, આ તો સોગાનીજી એને બેન શ્રીના વચનામૃતમાં તો બહુ સ્પષ્ટ આવે છે, વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ ત્યારે આપણે ત્યાં એ પછી તર્ક ઉઠે છે કે સુખનો અમને ખબર નથી, સુખનો અનુભવ થયો નથી, સુખ જાણ્યું નથી, તો દુઃખ ક્યાંથી લાગે? કે જ્ઞાનમાં નિર્મળતા આવે, મુમુક્ષુની ભૂમિકાની જ્ઞાનમાં નિર્મળતા આવે તો સ્વભાવ સુખનો અનુભવ થયા વિના પણ, વિકલ્પનું દુઃખનો અનુભવ થયા વિના રહે નહીં. દુઃખ લાગે, મલિનપણું લાગે, વિપરીતપણું લાગે, એ ત્રણેય પડખા ચોખ્ખા થાય ત્યારે ત્યાંથી ખસવાનો સહજ પ્રયત્ન થયા વિના રહે નહીં. સહેજ પ્રયત્ન થાય ત્યારે શું, નહીંતર કૃત્રિમ પ્રયત્નથી અંદરમાં જવાતો નથી. દાઝે અગ્નિથી દાઝે છે કે નહીં? ભૂલ ભૂલમાં પણ સળગતા કોલસા ઉપર હાથ મુકાઈ જાય તો પછી વિચાર કરવા રોકાય કે અત્યારે હવે હાથ ઉપાડી લઉં કે પછી ઉપાડું, ધીમે ધીમે ઉપાડું કે એકદમ ઉપાડું, ઉપાડું કે ન ઉપાડું, હે એવા બધા તર્ક કરે. દાયજો કે ક્યાંથી ખિસ્સા વગર રે નહીં, એક વિકલ્પ ની અવકાશ ન રે એ પેલા ખસેડી લે હાથને. વિકલ્પ થયા પહેલા તો ખસેડી લે. એ અનુભવ જ્ઞાન નો એવો ઝડપ છે, અનુભવ જ્ઞાન ની એવી ઝડપ છે કે વિકલ્પ કોની પણ રાહ જોતો નથી અને વગર વિકલ્પે કાર્ય કરી લે છે. શું આ એક્સિડન્ટ થાય છે ત્યાં આંખ નીચી લઈએ, એક બારમાં કોઈ ધડાકો થાય છે પેલા બધા આંખ નીચી લેશે, વિકલ્પ નહીં કરે પેલા આંખ નીચવી કે પેલા અદબ વાળી લેવી કે પેલા ભાગી જવું કે પેલા શું, પેલી આંખ વિચાઈ જશે. શું કેમ કે બધા અવયવોમાં એ કિંમતી વધારે કિંમતી અવયવ છે. શું એનો ઉપયોગ ઘણો છે એનો એ સહેજ છે. એવી રીતે જેને પોતાના સ્વરૂપથી પવિત્ર સ્વરૂપથી મલિનપણું લાગે, વિપરીતપણું લાગે અને દુઃખનો અનુભવ થાય, કેમ દુઃખ જાણવાનો વિષય નથી, દુઃખ અનુભવ કરવાનો વિષય છે, તો એ વિપરીતપણું અને મલિનપણું પણ અનુભવ કરવાનો વિષય છે એમ અંત્ય દીપક પ્રમાણે ત્રણેય લઈ લેવા. શું દુઃખ છેલ્લું પદ લીધું છે, પણ જે દુઃખ છે એ અનુભવનો વિષય છે, વિચાર કરવાનો વિષય નથી. દુઃખ તો અનુભવાય છે, તો મલિનપણું પણ અનુભવમાં આવવું જોઈએ, વિપરીતપણું પણ અનુભવમાં આવવું જોઈએ. હા એવું જોવે છે, ઉપયોગ બહાર નીકળ્યો તો જ્ઞાનની પર્યાયનું લીધું છે. આ તો ચારિત્રની પર્યાયની વાત ચાલે છે, આશ્રવ ની તો શું બહુ સ્થૂળ છે એ તો. પુણ્ય પાપના પરિણામ તો એકદમ બાહ્ય સ્થૂળ પરિણામ છે, તો ઉપયોગની વાત લીધી છે. ઠીક, જ્ઞાનનો પર્યાય છે તો એમ કે છે કે ઉપયોગ બહાર નીકળ્યો એ જમનું દૂ તમને તો દેખાય છે. એ અમારા સ્વભાવમાં એ વાત નથી, ઉપયોગને બહાર કાઢવો એ અમારા સ્વભાવની વાત નથી, અમને એ વાત અનુકૂળ નથી. કેટલી અનુકૂળ નથી કે જમનો દૂત અનુકૂળ નથી એટલી અનુકૂળ નથી લ્યો, એટલે કે પૂરેપૂરી મૃત્યુ તુલ્ય, મૃત્યુ તુલ્ય પ્રતિકૂળ છે. આમ છે દુઃખ નથી લાગતું, વિકલ્પ થાય છે ને દુઃખ નથી લાગતું, ચોખ્ખી પરિસ્થિતિ પ્રમાણિકપણે સ્વીકાર કરી લેવામાં એની મલિનતા નથી લાગતી કે એનું વિપરીતપણું પણ નથી ભાસતું. હવે શું કરવું લ્યો, કે નથી દેખાતું તો દેખવાનો પ્રયત્ન કરવો, નથી દેખાતું તો ભાવ તો તારા અનુભવમાં આવે એવો છે કે નહીં, અનુભવાય છે કે નહીં, તો પછી તપાસ કર. તારી ભૂલ થાય છે એ ભૂલને તપાસવાથી ભાંગે, ભૂલને તપાસ્યા વિના ભૂલ ભાંગે નહીં. માટે અનુભવને વધારે બારીકાઈથી તટસ્થતાથી જેમ છે એમ એને જાણવાનો પ્રયત્ન કરતા જણાયા વિના રહે નહીં. અને છતાં પણ એક વિશેષ એની અંદર સાધન એ છે કે તારો જ્ઞાનનો જે પર્યાય છે એની સાથે મીંઢવતો જા, જ્ઞાનની સાથે એને, જ્ઞાનના અનુભવને અને રાગના અનુભવને મીંઢવ. એની મીંઢવણી કરતા તને મલિનતા દુઃખ અને વિપરીતતા લાગ્યા વિના રહેશે નહીં, એ નક્કી વાત છે. શું કરવું, શું મીંઢવણી કરવી, અંદર માં અનુભવની મીંઢવણી કરવી, જ્ઞાનની સાથે એને મેળવવું. કે છે કે મેલ પણ અનુભવાતા હોવાથી શું શું પદ લીધું, મેલ પણ જણાતા હોવાથી એમ ન લીધું, શું શું પદ લીધું. જો આપણે બે પદ જુદા પાડીએ છીએ ને, જાણવું ને વેદવું, બે વાત જુદી પાડીએ છીએ. કયું પદ લીધું, જુઓ, જાણવું પદ ન લીધું, શું. તે મેલ પણ અનુભવા હોવાથી કલુષત્વે ન ઉપલંભ્યમાનત્વાત અસૂચય ખલુ આશ્રવાહા, એમ કે છે. પહેલી લીટી હું જલે જંબાલવત, જંબાલ એટલે શેવાળ, જલે જંબાલવત કલુષત્વે ન કલુષપણાને લીધે ઉપલંબમાનત્વાત અનુભવાતા હોવાથી તે અશુચિ છે, મેલ છે, મલિન છે. ખલુ આશ્રવાહા, ખરેખર આશ્રવ એવા છે, નિશ્ચયથી આશ્રવ એવો છે. ખરેખર કહો, નિશ્ચયથી કહો, શું. આમ નથી કહેતા કોઈ માણસ, ઘણા સંસારની અંદર નીચ કૃત્યો કરતો હોય તો પછી માણસને થાય કે બહુ મેલા પરિણામ છે. શું કહે, બહુ મેલા પરિણામ છે. પણ જાત તો એક જ છે, બહુ મેલા છે એટલે તને જણાય છે, તો થોડા મેલા છે એ તને કેમ જણાતા નથી. તો કે એકદમ નિર્મળ સ્વચ્છ જે જ્ઞાન છે એની સાથે મીંડવી લે. શું ઓછું મેલું હોય તો ચોખ્ખા સાથે એને મેળવી લે. મેલ પણ અનુભવાતા હોવાથી એમ કે છે, મેલ મલિન પણ એનો અનુભવ થતો હોવાથી તે અશુચિ છે. કહેવા માત્ર અશુચિ નથી પણ અનુભવાતા હોવાથી તે મલિન છે, એમ કેવું છે. શું, કેમ કે દુઃખનું પદ લીધું છે ને, તે દુઃખ કઈ જાણવાનો વિષય નથી, દુઃખ તો અનુભવવાનો વિષય છે. તો આ ત્રણેય એમ લઈ લેવા, એમ કે છે. શું, અને ભગવાન આત્મા તો અહીંયા બધે ભગવાન આત્મા કહેશે. શું, ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ પણ જ્ઞાયક હોવાથી અત્યંત પરિપૂર્ણ શુચિ જ છે, પવિત્ર જ છે, ઉજ્જવળ જ છે. આત્માનું સ્વરૂપ એકદમ પરમ પવિત્ર છે, એમ કે છે. શું, પૂરું પવિત્ર છે, અંદર માં મલિનતાનો કોઈ અંશ પણ નથી. અરે અંશ શું, એની ગંધ પણ નથી, એનો કોઈ પડછાયો પણ પડે એવો નથી. એવો પરમ પવિત્ર આત્મા છે. પવિત્રતાનો પણ ઘન છે, લ્યો, જેમ જ્ઞાન ઘન છે, આનંદ ઘન છે, એમ પવિત્રતાનો પણ ઘન છે. એવા આત્મા, એવો આત્મા અંદરમાં હોવાથી ભગવાન આત્મા તો પવિત્ર જ છે, પૂર્ણ પવિત્ર જ છે, અતિ નિર્મળ, પૂર્ણ અતિ કહેતા પૂર્ણ નિર્મળ છે, એકલો ચૈતન્ય સ્વભાવ છે, નાયક માત્ર છે. અને એમ હોવાથી તે અત્યંત પવિત્ર જ છે. પવિત્ર કરવાનો પ્રશ્ન નથી, મૂળ સ્વરૂપ છે એ પવિત્ર જ છે. એ પણ એની મર્યાદા માત્ર અવસ્થા પૂરતી છે. મલિનતાની મર્યાદા ક્યાં સુધી, અવસ્થા પૂરતી છે, મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપમાં મલિનપણું નથી. એટલે તો ભગવાન કીધું, અહીંયા ભગવાન આત્મા એમ કહ્યું આચાર્ય મહારાજે. એને શું કીધું સંબોધનમાં, ભગવાન નું સંબોધન કર્યું. ગુરુદેવ ને તો બહુ પ્રિય શબ્દો હતા. ગુરુદેવ ના પ્રવચનો માં તો ભગવાન આત્મા એમ કે તો એમને રસ ચડે પોતાને સ્વરૂપ નો, બહુ રસ થી શબ્દો નીકળતા હતા. આત્મરસ ઘણો એની અંદર. શું બોતેરમી ગાથા તો ઘણી વાર વાંચી છે. સામાન્ય રીતે વિહારમાં હોય ત્યારે તો બધાને સમજાય એવો વિષય છે ને. દ્રષ્ટાંત આચાર્ય મહારાજ એક ટીકામાં દ્રષ્ટાંત આપ્યો છે એટલે બધાને સમજાય એવો દ્રષ્ટાંત છે. શું આ ગાથા બહુ લેતા. બોતેરમી ગાથા ભાવનગરમાં વંચાઈ ગયેલી છે. અહીંયા પણ ભાવનગર, હા ભાવનગરમાં એક બે વખત લીધી છે. હા આત્માને ભગવાન આત્મા કહ્યો છે. જુઓ બોતેર ગાથામાં અમૃતચંદ્ર આચાર્ય દેવ આત્માને ભગવાન આત્મા કહે છે. એટલે કે અમે કહીએ છીએ એમ નહી, અમારા ગુરુ એ પણ એને એમ જ ભગવાન આત્મા જ કયો છે એમ કે છે. અને છે પણ ભગવાન આત્મા છે. નાના બાળકને કે દ્રષ્ટાંત આપતા કે સુવાડે ત્યારે શું કે મારો દીકરો ડાયો એમ કરીને સુવડાવે એને કઈ હાકો. શું તું તારા સ્વરૂપને સંભાળને, તારી જાતને તું સંભાળી લેને, તું શું કરવા મલિન પરિણામે પરિણમે છો. મલિન પરિણામે પરિણમવું એ તારું સ્વરૂપ નથી, તારી જાતથી વિરુદ્ધ તું શું કરવા ચાલે છે. શું એ તને દુઃખનું કારણ થઈ જશે. એ પરિણામ તને દુઃખનું કારણ છે. અને શા માટે તારે દુઃખી થવું જોઈએ, હાથે કરીને તારે શા માટે દુઃખી થવું જોઈએ. કેટલી નિષ્કારણ કરુણા છે. કાંઈ લેવા દેવા નથી જગતના જીવો સાથે. ઉલટાનું જેની સાથે ઉદય હતો એવા કુટુંબ પરિવારનો પણ ત્યાગ કરીને જંગલવાસી થઈ ગયા એવા સંતો જંગલમાં જઈને પણ જગતના જીવો પ્રત્યે નિષ્કારણ કરુણાથી આ શાસ્ત્રો રચ્યા છે. એટલી નિષ્કારણ કરુણા છે. એવું શું કરવા કરવું જોઈએ, એવું શા માટે કરવું જોઈએ. જયારે ગુરુ છે એ શિરસા વંદ્ય છે તો પછી એમના વચન પણ શિરોધાર્ય કરવા જોઈએ. એમના પ્રત્યે બહુમાન છે કે નહીં. અને નિષ્કારણ કરુણા પણ આપણા હિતની વાત કરે છે. આપણી પાસેથી કાંઈ અપેક્ષા રાખ્યા વિના આપણા હિતની વાત કરે છે તો પછી એમની વાત માનવામાં શું વાંધો છે. શું વાંધો છે તપાસ. મેં તને એ જીવ પોતાને પોતાને પૂછું કે તને શું વાંધો છે. એ તો કે જ્યારે તને તારા સુખની વાત કરે છે તો એ વાતને અનુસરવામાં તને શું વાંધો પડે છે. એ તો કહે. શું જવાબ તો દે. બધા ભગવાન છે. કોઈ પણ જીવ બધા સ્વરૂપે તો ભગવાન જ છે. પરમ પવિત્ર છે. શું એવું સ્વરૂપ જ એવું છે. શું એને જ મુખ્ય કરવા જેવું છે. એને જ મુખ્ય કરવા જેવું છે. પરમ અહિંસા એ જ સાચી અહિંસા છે. સત્ય અહિંસા એ જ છે. શું દુખી કરવો, પોતાના આત્માને દુખી કરવો તે હિંસા. અને પોતાના આત્માને સુખી કરવો તે અહિંસા. શું કે છે એટલું તો ગીતામાં લઈએ છું, આત્મા જ આત્માનો શત્રુ છે અને આત્મા જ આત્માનો મિત્ર છે, આવે છે એમાં એક શ્લોકમાં. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અંદરમાં અત્યંત સુચિ જ છે. ભલે સોનામાં તાંબુ ભેળવું હોય કે ચાંદી ભેળવી હોય તો પણ સોના સાથે ભેળવી છે, સોનામાં ભેળવી નથી. શું? સોનાની સાથે ભેળવેલી ચાંદી છે, સોનામાં ભેળવેલી નથી. સોનું ચાંદી નથી થયો, સોનું મટીને તાંબુ નથી થતું. સોનાના રજકણ સોનાના રજકણ રહે છે, ચાંદીના સોનાના થતા નથી. એની સાથે ભળીને એમ કહેવાય કે અશુદ્ધ સોનું છે, પણ એ અશુદ્ધતા ક્યાં સુધી? કે સંયોગ માત્ર સુધી. મૂળ શુદ્ધ સોનું છે, એ મૂળ ધાતુ છે, મૂળ ધાતુમાં કોઈ બીજી મિલાવટ થઈ શકે નહીં. સોનું તો સોનું જ રહે, સોનું મટીને ચાંદી થાય નહીં. હા, તરત જ કે છે કે આમાં આટલું સોનું છે, આમાં આટલા ટકા સોનું છે ને આટલા ટકા બીજી ધાતુ છે, એની કિંમત જ નહીં. પછી ચાંદી હોય તો એની કિંમત આંકવામાં આવતી નથી. સોનું છે એ આટલું છે, ચોખ્ખી વાત આટલી છે. અને તમે કહો તો જુદું પાડીને દેખાડી લઈએ, એ તપાવીને જુદું કાઢે. ચાંદી બળી જાય, તાંબુ બળી જાય, સોનું બળે નહીં, સોનું એમને એમ રહી જાય. એમ આ જે મલિન ભાવો છે બળી જશે એમ કે છે, મેલ છે એ બળી જશે. સ્વરૂપની એકાગ્રતા રૂપ અગ્નિથી એ બળી જશે. ધ્યાનાગ્નિ એને કહેવામાં આવે છે. શું? એને ધ્યાનાગ્નિ કહે છે. ધ્યાનની અગ્નિથી જે મલિન ભાવો છે એ બળી જાય છે, એનો ક્ષય થઈ જાય છે, નાશ થઈ જાય છે. એ મેલ રહેતો આત્મા શુદ્ધ નિર્મળ ઉજ્જવળ થઈ જાય છે અવસ્થા એ પણ. એ બોલ થયો. આશ્રવો ને જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. આશ્રવો ને જળ સ્વભાવ પણ હોવાથી શું? શું ચૈતન્યના પરિણામ છે તો એ શું કીધું અહીંયા? એ જળ વિરુદ્ધતા બતાવી છે ને, તો કે ચૈતન્યથી વિરુદ્ધ શું? કે જળ પણ. તો કે આ પણ ચેતન જેવા દેખાય છે ને, તો કે સ્વભાવ એનો જળ છે. શું? સ્વભાવ એનો જળ છે. આશ્રવો ને જળ સ્વભાવ પણ હોવાથી એવી રીતે ગુરુદેવ સિદ્ધ કરતા હતા એને, કે એમાં જ્ઞાનનું એકે કિરણ નથી. શું કહેતા હતા? જે પુણ્યપાપના ભાવ છે એમાં જાણવું, આત્માનો સ્વભાવ તો જાણવું છે, અને રાગાદી જાણતા નથી. જેમ રજકણ જાણતું નથી, જળ રજકણ જાણતું નથી, ધર્માસ્થી અધર્માસ્થી જાણતા નથી, એમ રાગાદી પણ કાંઈ જાણતા નથી, આંધળા છે. માટે એને જળ પણ લાગુ પડે છે. જ્ઞાનનું કિરણ નથી એની અંદર એમ કહેતા. જ્ઞાન પ્રકાશનું એક કિરણ એમાં નથી. બહુ ચોખ્ખું કર્યું છે, એવી એવી આમ વાતો કરીને એટલું બધું ચોખ્ખું કર્યું છે સમજવા માટે. આશ્રવોને જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. એ પોતે ન જાણે પોતાને એમ કહે છે. જ્ઞાન આશ્રવને જાણે, પણ આશ્રવ આશ્રવને ન જાણે. જ્ઞાન પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. જ્યારે આશ્રવ પોતાને પણ ન જાણે, જડ પોતાને પણ ન જાણે, ને બીજાને પણ ન જાણે, કેમ કે જાણવાનો એનામાં સ્વભાવ નથી. કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી. આત્મા ચૈતન્ય હોવાથી પોતાને ને પરને જાણે, પણ જડ છે તે પોતાને ને પરને જાણી શકે નહીં. તેને બીજો જ જાણે છે. માટે તેઓ ચૈતન્યથી અન્ય અથવા વિરુદ્ધ સ્વભાવ વાળા છે. અહીંથી લીધું વિપરીતતા જડપણાથી સાબિત કરી, આશ્રવોની વિપરીતતા એના જડપણાથી સાબિત કરી છે કે એમાં જડપણું છે, જાણવાનો અભાવ છે. બહુ તીવ્ર રાગ હોય ત્યારે માણસ ભૂલ કરે છે, કોઈ ગાડી ભૂલ કરે છે ત્યારે શું કહે લૌકિકમાં કે ભાઈ બહુ રાગ છે, એ આંધળો છે. એટલે બહુ રાગ થઈ ગયો હોય જે જીવને એને શું કહે કે માણા જ આંધળો થઈ ગયો છે, હવે કાંઈ ભાળતો નથી. એને પોતાને નુકસાન થાય છે, જેમ કે કોઈ ખુશામતમાં આવી જાય છે, એટલી બધી ખુશામત પ્રિય છે તો ઓલા ખુશામતિયા એને લૂંટી લે છે તો એને ખબર પડતી નથી કેમ કે એની પાછળ આંધળો થઈ ગયો છે. એમ કહે છે તો કે રાગનો સ્વભાવ જ આંધળો છે, ન જાણવું એવો એનો સ્વભાવ છે. જાણવું એવો આત્માનો સ્વભાવ છે અને ન જાણવું એવો રાગનો સ્વભાવ છે. માટે તે જડ છે એમ કહે છે. સમજવું સહેલું લાગે છે, અનુભવવું એમ કે છે. શું સમજવું ભલે સહેલું લાગતું હોય પણ અનુભવમાં લેવાનું છે. પોતાનો રાગ જે વિદ્યમાન હોય એમાં જડપણું લાગે છે, જડ લાગે છે, સાવ જડ લાગે છે. જડ એટલે સાવ જડ લાગે છે કે જ્ઞાન સાથે મીંડવે ત્યારે એને જડ લાગે. એવું નહીતર તો એને એમ લાગે વિકલ્પથી જાણે ને તો રાગથી તો જણાય છે. આ સાકર ગળી છે સારી લાગી, રાગ વગર સારી લાગી, માટે જાણે રાગ જાણતો ન હોય એને એવું લાગે છે કે જાણે રાગ જાણે છે કે નહીં. જાણનારને જુદો પાડ અને રાગને તું જુદો પાડ. તો રાગ જડ છે ને આંધળો છે. ભેદ જ્ઞાન કરાવે છે, એક એક ગાથા એ ભેદ જ્ઞાન કરાવે છે. આ સમસ્યા છે ને, ભેદ જ્ઞાન કેવી રીતે કરવું? કે જ્ઞાન થી પોતાનું જ્ઞાનનું અવલોકન કરવું અને બીજા અનુભવમાં આવતા ભાવોની પણ એ જ્ઞાન સાથે મીંઢવણી કરવી, અનુભવની મીંઢવણી કરવી. અનુભવને મીંઢવવો, જ્ઞાનાનુભવ સાથે બીજા ભાવના અનુભવને મીંઢવવો, તો બેની જાત જુદી છે એ જણાયા વિના રહેશે નહીં. એ જાણા, એ જુદી જણાશે ત્યારે એના ત્રણ ફેક્ટર તને જણાશે એમ કે છે. જ્યારે તને જુદાપણું લાગશે ત્યારે એના ત્રણ ફેક્ટર તને હાથમાં આવશે. એક મલિનતા જણાશે, એક જડપણું જણાશે ને એક તને દુઃખ લાગ્યા વગર રહેશે નહીં. મલિનતાનો અનુભવ થશે, એના જડપણાનો અનુભવ થશે ને એના દુઃખનો પણ અનુભવ થશે. ત્યારે સમજવું કે હવે ભેદ જ્ઞાન ચાલે છે. ત્યાં સુધી ભેદ જ્ઞાન નથી એમ છે. ત્યાં સુધી ભેદ જ્ઞાનનો વિકલ્પ હોય તો પણ તે ભેદ જ્ઞાન નથી એમ લેવું. સ્પષ્ટ કર્યું છે, જીવન ચરિત્રમાં સ્પષ્ટ કર્યું. એમને એમને દુઃખ લાગતું હતું. કેટલી નિર્મળતા આવી ગઈ હતી મુમુક્ષુની ભૂમિકામાં. ગુરુદેવ મળ્યા પહેલા દુઃખ, વિકલ્પનું દુઃખ એટલું બધું લાગતું હતું કે સહન થતું નહોતું. સહન નહોતું થતું તો કેટલું સહન નહોતું થતું, અસહ્ય થઈ પડ્યું હતું કે પ્રાણ છૂટી જાય એટલું અસહ્ય થઈ પડ્યું હતું. એ જવાબ દીધો છે. કેટલું દુઃખ લાગતું હતું કે યા તો વિકલ્પ ફટ જાયગા યા તો દેહ છૂટ જાયગા. બેમાંથી એક થઈ જવાનું હતું. જો વિકલ્પ ફાટ્યો ન હોત તો મારો દેહ છૂટી ગયો હોત એમ કેવું છે. દેહ છે એ છૂટી ગયો હતો, એટલો અસહ્ય દુઃખ લાગતો હતો. આવું છે, લાગ્યા વગર રે નહી. શું લાગ્યા વગર રે નહી. એ બધાની એક જ સરખી પરિસ્થિતિ છે પાછી, કેમ કે આ તો વસ્તુ સ્થિતિ છે ને, એટલે બધાની એક સરખી પરિસ્થિતિ છે. એ પરમાગમ સારમાં લીધું છે ગુરુદેવે. ક્યારેક ક્યારેક તો આધાર લઈએ છીએ પરમાત્મા પ્રકાશ. એ તો સમ્યક દ્રષ્ટિને જ લીધો છે. સમ્યક દ્રષ્ટિને રાગ કે દુઃખ નથી, એ તો સુખી થઈ ગયો છે. એ તો દ્રષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે. પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે, અને જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે તેમ જાણે. પર્યાયમાં રાગ છે દુઃખ છે તેને જો જાણે નહીં, મુમુક્ષુ, રાગ છે એ દુઃખ છે એમ જો જાણે નહીં તો તેની ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. શું કીધું? એ તો હજી ધારણામાં ભૂલ્યો છે, અનુભવમાં તો એને પત્તો જ નથી કાંઈ. કેમ કે દુઃખ તો દુઃખ જ અનુભવાય. તો કીધું ના ના, સમ્યક દ્રષ્ટિને દુઃખ ન હોય તો કઈ તારી ધારણામાં ભૂલ છે. મુમુક્ષુતામાં હજી વિકલ્પમાં દુઃખ લાગે છે. સમ્યક દ્રષ્ટિને તો વધારે નિર્મળ જ્ઞાન થયું છે, એને તો દુઃખ લાગે લાગે ને લાગે. કારણ કે જો આશ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ. એટલે એ તો દ્રષ્ટિનું જોર બતાવવા આશ્રવ નથી એમ કહેવામાં આવ્યું છે કે સમજ દ્રષ્ટિને આશ્રવ નથી. આશ્રવ નથી એટલે બંધ નથી, એને દુઃખ પણ નથી. સમ્યક દ્રષ્ટિને રાગ છે જ નહીં એમ કહેવામાં આવે, એ દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. સાવ નથી એમ હોય તો મુક્ત દશા હોવી જોઈએ. ધારણા જ્ઞાનમાં ભૂલ છે એમ લીધું છે. શું? કેમ કે આ તો તત્વની વાત ચાલે છે કે પુણ્ય પાપના આશ્રવ તત્વ છે. આશ્રવથી નિરોધ કરવાનો વાત છે ને. આશ્રવની અશુચિ જાણે તો એને આશ્રવ એક તત્વ છે. નવ તત્વમાંથી આશ્રવ એક તત્વ છે. એનું તાત્વિક સ્વરૂપ શું? અનુભવ ગોચર થાય એવું તાત્વિક સ્વરૂપ શું એનું? કે અનુભવ ગોચર થાય એવું જો તાત્વિક સ્વરૂપ જાણવું હોય, અનુભવવું હોય, તો એ મલિનપણું, જડપણું અને દુઃખપણું છે. આ ત્રણેયના પડખા જણાયા વિના, અનુભવમાં આવ્યા વિના રે નહીં. તો જ ભેદ જ્ઞાન થાય, તો જ ત્યાંથી ખસવાનો પ્રયાસ થાય, નહીતર પ્રયાસ થાય નહીં. કેમ કે અનાદિનું મીઠું ભાળ્યું છે, એનું મીઠું લાગ્યું છે. એ આશ્રમને અનાદિથી એને સારો જાણ્યો છે, મીઠો જાણ્યો છે, અને એનો રસ લેવામાં હજી થાકતો નથી. હા, નવ તત્વો મોઢે છું હું, આખું સમયસર મોઢે કરી લે ને. એક એક તત્વનો એક એક અધિકાર છે. એવા હોય છે કે આખું સમયસર કંઠસ્થ કરે, પણ તત્વને કાંઈ ભાન હોય નહીં. મોઢે કર્યું શું કામનું? આ કાંઈ ગોખવાની ચીજ નથી, ગોખણ પટ્ટીનો વિષય નથી. ગોખી લે ઠીક, એવું નથી. આ અનુભવમાં ઉતારવાની ચીજ છે. શું કહ્યું? આશ્રમોને જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. કારણ કે જે જળ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને તો બીજો જ જાણે છે. માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. ચૈતન્ય સ્વભાવવાળા નથી, પણ ચૈતન્યથી બીજી જાતના સ્વભાવવાળા છે. અને એ બીજો તે સ્વભાવ તે જળ છે. અને ભગવાન આત્મા તો બીજી વાર લીધું, પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી, પુલાપણે પવિત્ર ઘન સ્વભાવપણું હોવાથી એમ લેવું, એમ અહીંયા વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક જ્ઞાતા છે અથવા પોતાને ને પરને જાણે છે, માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો જ છે, અર્થાત ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળો આત્મા નથી, આત્મા ચૈતન્ય સ્વભાવથી અનન્ય છે, અન્ય નથી પણ અનન્ય છે અથવા તદરૂપ છે, શું ચૈતન્ય સ્વભાવ સ્વરૂપે જ આત્મા છે અને આ સર્વ એનાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવ વાળા છે. એ બહુ રસથી વાત લે છે આચાર્ય ભગવાન. પણ ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી, જો જ્ઞાન સ્વભાવ પણ ન લીધું ખાલી, વિજ્ઞાન ઘન સ્વભાવ પડે હોવાથી, જ્ઞાનનો નિવિડ પિંડ છે, શું કે છે આત્મા છે, જ્ઞાનનો નિવિડ પિંડ છે, એના પ્રદેશે પ્રદેશે અનંત 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 બે સુમાર જ્ઞાન ભરેલું છે, એટલું જ્ઞાન ઠાસે ઠાસીને ભરેલું છે, પ્રદેશે પ્રદેશે એટલું જ્ઞાન ભર્યું છે, એટલું જ્ઞાન ભર્યું છે કે પ્રદેશે પ્રદેશેથી ઉભરાય ઉભરાઈને બહાર આવી રહ્યું છે, અંદર સમાતું નથી એમ કે છે. શું એટલું બધું જ્ઞાન ભર્યું છે કે અંદર સમાતું નથી, જેમ તપેલાનું દૂધ ઉભરાઈ જાય એમાં પ્રદેશ પ્રદેશથી ઉભરાઈને એનો પ્રવાહ અનંત કાળ સુધી પ્રવાહિત થઈ રહ્યો હોવા છતાં અંદર એટલું ને એટલું ભર્યું છે, અંદર કેટલું ઓછું થયું કઈ નહીં, જરા કઈ નહીં ને એમ કે છે. એવો વિજ્ઞાન ઘન સ્વભાવ છે. દૂધ તો ઉભરાઈ જાય એટલું ઓછું થઈ જાય, અહીંયા ઓછું થતું નથી. અક્ષય પાત્ર છે આત્મા છે, એ અક્ષય પાત્ર છે. આ ચમત્કાર માં વાતો આવે ને બધી, અન્ય મત માં બહુ આવે કે ભાઈ પ્રસાદ વહેંચતા હતા તો શું કરે, તપેલા ઉપર કપડું ઢાંકી દે, હાથ જાય હાથ 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 અંદર રાખે, હાથ એટલે જ જગ્યા રાખે ખુલ્લો, આપ્યા જ કરે એની અંદર થી જેટલા આવે એટલા ને આપ્યા કરે, લાડવા આવે તો લાડવા બધાને વહેંચ્યા જ કરે, ખૂટે જ નહીં. કેમ કે ભાઈ મહારાજ પાસે ચમત્કાર છે, એ વાતો બધી થાય. અત્યારે તો એવા બહુ રહ્યા નથી, હોય તો હોય એમાં કઈ મોટી વાત નથી, પણ એ બધું ક્યાંથી નીકળ્યું છે, આ સ્વભાવમાંથી નીકળ્યું છે. આત્મા અક્ષય પાત્ર છે, અંદરથી ગમે એટલું વપરાય જ્ઞાન અને સુખ નો, ગમે એટલો ઉપભોગ થાય એમાં કઈ ફેર પડે, અનંત કાળે પણ એવું ને એવું ઇન્ટેક્ટ અકબંધ રહેશે, કઈ ફેરફાર નહીં. એવું અક્ષય પાત્ર આત્મા છે, એ મોટો ચૈતન્ય ચમત્કાર છે, સાચો ચૈતન્ય ચમત્કાર એ છે, બાકી બધી વાતો છે આ ચૈતન્ય ચમત્કાર છે. ચોસઠ રુદ્ધિ ધારીને ઘણી રુદ્ધિ હોય પણ એમાં કાંઈ મુનિ સામે જોતા નથી, એ રિદ્ધિ સિદ્ધિની સામે એ જોતા નથી, એ બધું પૂદગળ છે અને એ પૂદગળની કિંમત ખલાસ કર્યા પછી એ રિદ્ધિ પ્રગટે છે, પૂદગળની કિંમત રાખીને એ રિદ્ધિ સિદ્ધિ પ્રગટતી નથી. અણીમાં ગરિમા કરીને બધી છે ને, એ બધી સિદ્ધિઓ છે રિદ્ધિઓ છે, આત્માની પાસે એનું કોઈ કિંમત જ નથી, એની જરાય કિંમત નથી એમ કે છે. ઉલટાનો એના પ્રત્યે લક્ષ જાય તો મલિનતા ઉત્પન્ન થાય સાધકને, હામું જોવા માંગતા નથી. હામું જોવા માંગતા નથી, જેમ કોઈ વિષ્ઠાનો ઢગલો સંડાસ ખાલી કરીને કર્યો હોય હામું જોવા માંગે, ઉભોરીએ જોવા, હામું જોવા માંગતા એવો પવિત્રતાનો પિંડ છે કે સામું જોવા માંગતા નથી, રિદ્ધિ સિદ્ધિ એવી છે. શું એવો ભગવાન આત્મા ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો છે, એવો આત્મા ચૈતન્ય માત્ર છે અને આ જળ છે, એમ પરસ્પર વિરુદ્ધતા છે. શું એ પ્રકારે પરસ્પર વિરુદ્ધતા છે? હવે ત્રીજી દુઃખની વાત લેશે, દુઃખને સુખને સાથે મીંડવીને એ દુઃખની વાત લેશે. અહીં સુધી રાખો.